એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે થોડા સમયમાં પાછા જઈ રહ્યા છીએ, છેક 1883માં.
હા, એક રસપ્રદ સાહિત્યિક પ્રવાસ પર.
બિલકુલ, આપણે જોવાના છીએ એક ખાસ સાહિત્યિક વિવેચન. આ સમીક્ષા છે સંસ્કૃતના મહાન નાટક ઉત્તર રામચરિત્રના ગુજરાતી અનુવાદ પર,
જે અનુવાદ કર્યો હતો મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ અને સમીક્ષા લખનાર હતા નવલરામ પંડ્યા.
બરાબર. અને આપણી આખી વાતચીતનો આધાર રહેશે નવલરામ પંડ્યાનો આ 1883નો સમીક્ષા લેખ. બરાબર ને?
ચોક્કસ, આપણે એમાંથી જ જે સમજ જાય એની વાત કરીશું.
તો આપણું મિશન એમ કહીએ તો એ સમજવાનું છે કે આ એક સમીક્ષા એ આપણને શું કહે છે, મણિલાલના અનુવાદ વિશે શું કહે છે,
અને ભવભૂતિના મૂળ નાટકનું તે સમયે શું સ્થાન હતું એ પણ જાણવા મળે છે.
અને સૌથી અગત્યનું મારા ખ્યાલથી કે 19મી સદીના અંત ભાગમાં એટલે કે 1883 આસપાસ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યાંકનના ધોરણો કેવા હતા.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે.
તો ચાલો શરૂ કરીએ. પહેલા થોડું ઐતિહાસિક સંદર્ભ જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ 1883ના ગુજરાતની.
હા, એ સમયગાળો એટલે પશ્ચિમી શિક્ષણનો પ્રભાવ શરૂ થઈ ગયો હતો, પણ સાથે સાથે આપણી પોતાની ભાષા, આપણું સાહિત્ય એના પ્રત્યે પણ એક નવી જાગૃતિ હતી.
બરાબર. અને સંસ્કૃત જેવી આપણી શાસ્ત્રીય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદો થવાની શરૂઆત હતી એમ કહી શકાય.
હા, એ પ્રવાહ વેગ પકડી રહ્યો હતો. અને આ ચર્ચાના કેન્દ્રમાં ત્રણ મુખ્ય વ્યક્તિઓ છે. એક તો મૂળ સંસ્કૃત નાટકના રચેતા ભવભૂતિ, જેમનું ઉત્તર રામચરિત્ર આજે પણ ક્લાસિક ગણાય છે.
બીજા એના ગુજરાતી અનુવાદક મણિલાલ નભુભાઈ દ્વિવેદી, જેઓ એ સમયના એક ઉભરતા પણ પ્રસ્થાપિત થતા વિદ્વાન હતા.
અને ત્રીજા, જેમના લેખ પર આપણી ચર્ચા છે, એ સમીક્ષક નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, પોતે પણ ગુજરાતી સાહિત્યના એક મોટા ગજાના વિવેચક અને લેખક.
તો ચાલો આને ખોલીએ. ક્યાંથી શરૂ કરીશું? પહેલાં એ સમજીએ કે એ જમાનામાં સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદનું આટલું મહત્ત્વ કેમ હતું.
જુઓ, વાત એમ છે કે 19મી સદીનો સમયગાળો એ ભારતીય પુનર્જાગરણનો પણ કાળ ગણાય. એક બાજુ પશ્ચિમી જ્ઞાન આવી રહ્યું હતું, સાચી વાત, પણ બીજી બાજુ આપણી પોતાની જે શાસ્ત્રીય પરંપરા છે એને ફરીથી જાણવાની, સમજવાની અને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની એક તીવ્ર ઈચ્છા હતી. સંસ્કૃત તો ત્યારે પણ વિદ્વાનોની ભાષા હતી, સામાન્ય માણસ એનાથી બહુ પરિચિત નહોતો, એટલે ભવભૂતિ જેવા મોટા નાટ્યકારોની કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવો ને, એ ખાલી ભાષાંતર નહોતું,
એનાથી વિશેષ હતું.
હા, એક પ્રકારનું સાંસ્કૃતિક સેતુ બાંધવા જેવું કામ હતું. આપણી પોતાની ધરોહરને આપણા જ લોકો સુધી પહોંચાડવાનો એક મોટો પ્રયાસ હતો.
અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી એ આ પ્રયાસમાં આગળ હતા એમ નવલરામ કહે છે. એમના માટે સાક્ષરી ઉત્સાહ જેવો શબ્દ વાપર્યો છે.
હા, સાક્ષરી ઉત્સાહ.
આ સાક્ષરી ઉત્સાહ, આનો અર્થ શું કરવો? ખાલી પુસ્તકો લખવાનો શોખ કે કંઈક બીજું? ઊંડી નિષ્ઠા
અને એને ફેલાવવાની એક પ્રતિબદ્ધતા.
અચ્છા.
નવલરામ જ્યારે મણિલાલ માટે આ શબ્દ વાપરે છે ત્યારે એ કહેવા માંગે છે કે મણિલાલનું કામ ખાલી એક ટ્રાન્સલેટરનું નથી, પણ ગુજરાતી ભાષા અને સાહિત્યને સમૃદ્ધ કરવાનું છે, એને ઊંચા સ્તરે લઈ જવાનો એક ગંભીર પ્રયાસ છે. એમનો ઉત્સાહ એ પરંપરાને જીવંત રાખવાનો હતો.
બિલકુલ, વિદ્યા પરંપરાને જીવંત રાખવાનો અને આગળ વધારવાનો.
અને નવલરામની સમીક્ષા વાંચીએ તો એ પણ ખ્યાલ આવે છે કે મણિલાલ ત્યારે સાવ નવા નહોતા, એમની એક ઓળખ બની ચૂકી હતી.
હા, ચોક્કસ.
સમીક્ષામાં જ ઉલ્લેખ છે કે મણિલાલે આ પહેલા ભવભૂતિના જ માલતી માધવનું ભાષાંતર કર્યું હતું અને એમનું મૌલિક નાટક કાંતા પણ પ્રસિદ્ધ થયું હતું.
બરાબર.
નવલરામ એમને ગુર્જર ગ્રંથકારના પહેલા વર્ગને પામેલા અને તરુણ વિદ્વાન કહે છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે ઉત્તર રામચરિત્રનો અનુવાદ આવ્યો ત્યાં સુધીમાં મણિલાલ એક આશાસ્પદ અને સક્ષમ સાહિત્યકાર તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા, એમની પ્રતિષ્ઠા હતી.
અને એટલે જ એમની કૃતિની સમીક્ષા પણ મહત્વની બની જાય છે.
બિલકુલ, મણિલાલની આ પ્રતિષ્ઠા સમીક્ષાને એક વજન આપે છે. પણ એનાથી એ વધુ ધ્યાન ખેંચે એવી વાત એ છે કે નવલરામ મૂળ સંસ્કૃત નાટક એટલે કે ઉત્તર રામચરિત્ર માટે જે અહોભાવ વ્યક્ત કરે છે એ અદ્ભુત છે.
હા, એ તો છે જ.
એ સ્પષ્ટપણે કહે છે કે સંસ્કૃત નાટકોમાં આ કૃતિ કાલિદાસના શાકુંતલ કરતાં પણ ઊંચું સ્થાન ધરાવે છે એવું મનાય છે.
અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. નવલરામ આ નાટકની પ્રશંસામાં કોઈ કસર નથી છોડતા. એમણે લખ્યું છે અને આ વાક્ય નોંધવા જેવું છે. દુનિયાની કોઈ પણ ભાષામાં એના જેવું ગંભીર, હૃદયભેદક, કરુણાત્મક તો બીજું એકે નાટક નથી.
વિચાર કરો કેટલી મોટી વાત છે.
અસાધારણ પ્રશંસા કહેવાય. ભવભૂતિના નાટકને ખાલી ભારતીય નહીં પણ વિશ્વ સાહિત્યના સંદર્ભમાં કરુણરસની અભિવ્યક્તિમાં સર્વોચ્ચ ગણાવવું.
ચોક્કસ. અને આ સમજવા માટે આપણે ભારતીય નાટ્યશાસ્ત્રમાં જે રસનો સિદ્ધાંત છે એને યાદ કરવો પડે.
હા, રસ સિદ્ધાંત.
રસ એટલે શું? કાવ્ય કે નાટક દ્વારા પ્રેક્ષક કે વાચકના મનમાં જે ભાવ જાગે એ. આપણા શાસ્ત્રોમાં 9 મુખ્ય રસ ગણાવ્યા છે. એમાં કરુણ રસનું સ્થાન બહુ વિશિષ્ટ છે.
કરુણ એટલે શોક, દુઃખનો ભાવ.
હા, શોક, દુઃખ, અનુકંપા. ઉત્તર રામચરિત્રમાં રામના જીવનના પાછળના ભાગની કથા છે જેમાં સીતાનો વનવાસ એવી અત્યંત કરુણ ઘટનાઓ કેન્દ્રમાં છે. ભવભૂતિ આ પ્રસંગો દ્વારા માનવીય સંવેદનાના એટલા ઊંડાણ સ્પર્શ્યા છે કે આપણી સાહિત્ય પરંપરામાં આ નાટકને કરુણ રસનું શિખર માનવામાં આવે છે. ભવભૂતિ માટે તો કહેવાયું છે કે એકો રસઃ કરુણૈવ નિમિત્ત ભેદાત, એટલે કે મૂળભૂત રસ તો કરુણ જ છે, બાકીના તો એના જુદા જુદા રૂપ છે. નવલરામ જ્યારે આ નાટકને કરુણ રસમાં અદ્વિતીય કહે છે ત્યારે એ આ શાસ્ત્રીય પરંપરાને જ સમર્થન આપી રહ્યા છે.
ને આ જ વાત એ અનુવાદક માટે મોટો પડકાર બની જાય નહીં? આવા ઊંડા અને સૂક્ષ્મ કરુણ રસને જે મૂળ સંસ્કૃતના શબ્દે શબ્દમાં વણાયેલો હોય એને ગુજરાતીમાં લાવવો કેવી રીતે?
બરાબર, એ જ મુદ્દો છે. અને નવલરામ આ પડકારની ગંભીરતાને પૂરેપૂરી સમજે છે. જુઓ, એમની સમીક્ષાની એક બહુ મહત્વની અને પ્રામાણિક કહી શકાય એવી વાત એ છે કે તેઓ ખુલ્લા દિલે સ્વીકારે છે.
શું સ્વીકારે છે?
એ સ્વીકારે છે કે મૂળ કૃતિનો જે રસ છે, જે ગહનતા છે, તે સંપૂર્ણપણે ગુજરાતી ભાષાંતરમાં નથી ઉતરી શકી.
ઓ,
પણ તેઓ તરત જ ઉમેરે છે કે એ તો સ્વાભાવિક જ છે.
સ્વાભાવિક જ છે, પણ અહીં એક પ્રશ્ન થાય. શું આ સ્વાભાવિક છે કહીને નવલરામ ખાલી અનુવાદની મુશ્કેલી સ્વીકારે છે કે પછી મણિલાલના પ્રયત્નોને થોડા ઓછા આંકી રહ્યા છે? આ એક પ્રકારની છટકબારી જેવું નથી?
ના, મને નથી લાગતું કે આ છટકબારી છે. જો મારા મતે નવલરામ અહીં અનુવાદની પ્રક્રિયાની જે સહજ મર્યાદાઓ છે ને એને સ્વીકારી રહ્યા છે.
સહજ મર્યાદાઓ કેવી રીતે?
શાસ્ત્રીય સંસ્કૃત કાવ્ય અને નાટકનું ભાષાંતર કરવું એ ખરેખર ખૂબ જટિલ કામ છે. સંસ્કૃત ભાષાની પોતાની લાક્ષણિકતાઓ છે. સંધિ, સમાસ, શ્લેષ, એટલે કે એક જ શબ્દના ઘણા અર્થ થતા હોય.
હા, એ બધું.
અને ખાસ કરીને રસ અને ભાવની અભિવ્યક્તિ માટે જે સૂક્ષ્મ રચનાઓ વપરાય એને બીજી ભાષામાં, ખાસ કરીને ગુજરાતી જેવી પ્રમાણમાં નવી ભાષામાં 100% એ જ રીતે ઉતારવું લગભગ અશક્ય છે.
સાચી વાત.
દરેક ભાષાની પોતાની પ્રકૃતિ હોય, અભિવ્યક્તિની રીત હોય, એટલે મૂળ કૃતિની કેટલીક સૂક્ષ્મતા, કેટલીક ભાવછટાઓ ભાષાંતરમાં છૂટી જાય અથવા ઓછી તીવ્રતાથી વ્યક્ત થાય એને નવલરામ સ્વાભાવિક ગણે છે. તેઓ અનુવાદક પર દોષ નથી નાખતા પણ ભાષાંતરની પ્રક્રિયાની વાસ્તવિકતા સ્વીકારે છે. એ કહે છે કે ગમે તેટલો સારો પ્રયાસ કરો, કંઈક તો ખૂટવાનું જ.
સમજી શકાય એવું છે. પણ રસપ્રદ વાત એ છે કે આ સ્વાભાવિક મર્યાદા સ્વીકાર્યા પછી પણ નવલરામ મણિલાલના અનુવાદને વખાણવામાં જરાય પાછા નથી પડતા.
બિલકુલ નહીં,
કહે છે. પણ અમારા વિચાર પ્રમાણે આજ પર્યંત સંસ્કૃત નાટકોના જે જે ભાષાંતરો થયા છે તેમાં અને પદ્યભાગમાં તો નિશ્ચય જ આ ભાષાંતરિક નમૂનાલાયક નીવડ્યું છે. આ વિધાન ખરેખર ધ્યાન આપવા જેવું છે. નમૂનાલાયક.
હા, નમૂનાલાયક એટલે કે આદર્શ, અનુકરણીય.
તો આ પ્રશંસા શું સૂચવે છે?
આ પ્રશંસાના ગર્ભમાં ઘણા અર્થ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો પહેલું એ સ્પષ્ટ કરે છે કે 1883 સુધીમાં સંસ્કૃત નાટકોના બીજા પણ ગુજરાતી અનુવાદો થઈ ચૂક્યા હતા.
હા, એ તો ખરું.
નવલરામ કહે છે કે એ બધાની સરખામણીમાં મણિલાલનું કામ શ્રેષ્ઠ છે, એટલે આ તે સમયના બીજા અનુવાદોની ગુણવત્તા પર પણ એક પરોક્ષ ટિપ્પણી છે. બીજું અને વધુ મહત્વનું, તેઓ ખાસ કરીને પદ્ય ભાગ એટલે કે શ્લોકોના અનુવાદની પ્રશંસા કરે છે. સંસ્કૃત નાટકોમાં ગદ્ય અને પદ્ય બંને હોય છે, બરાબર ને?
હા, મિશ્રણ હોય છે.
શ્લોકોનો અનુવાદ કરવો એ ગદ્ય કરતાં વધુ મુશ્કેલ ગણાય, કારણ કે એમાં મૂળ ભાવ તો જાળવવાનો જ, પણ સાથે સાથે છંદ, અલંકાર, કાવ્યાત્મક સૌંદર્ય એ બધું પણ લાવવાનું.
સાચી વાત છે.
નવલરામે મણિલાલની આ ક્ષમતાને ઓળખી અને એને નમૂના લાયક કહીને બિરદાવી આ શું દર્શાવે છે?
એ દર્શાવે છે કે મણિલાલ ખાલી અર્થનો અનુવાદ નહોતા કરી રહ્યા, પણ ગુજરાતી ભાષામાં મૂળ જેવી કાવ્યાત્મક અસર ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
એટલે એક નવો માપદંડ સ્થાપી રહ્યા હતા.
હા, કહી શકાય. આ ગુજરાતી સાહિત્યમાં અનુવાદ કળાના, ખાસ કરીને કાવ્યાનુવાદના વિકાસમાં એક મહત્વનો પડાવ સૂચવે છે. મણિલાલ જાણે એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહ્યા હતા.
એટલે અનુવાદની ગુણવત્તા બાબતે તો નવલરામ ખૂબ જ પ્રભાવિત છે.
પણ એમની સમીક્ષા ખાલી સાહિત્યિક ગુણવત્તા સુધી જ નથી રહેતી.
ના ના,
નવલરામ કેટલાક વ્યવહારિક પાસાઓ પર પણ ધ્યાન આપે છે, જે આપણને તે સમયના પુસ્તક પ્રકાશન અને વાંચન સંસ્કૃતિ વિશે થોડી જાણકારી આપે છે.
જેમ કે
તેઓ ભારપૂર્વક ભલામણ કરે છે, કહે છે કે ગુજરાતી ભાષા જાણનારા સર્વે રસિક કે વિદ્વાન પુરુષે આ પુસ્તક પોતાના ઘરમાં રાખવું આવશ્યક છે.
આવશ્યક છે.
આ શું સૂચવે છે? એ માત્ર પંડિતો માટે નહોતું.
ના, આ સૂચવે છે કે તેઓ આ કૃતિને માત્ર અભ્યાસુઓ માટે જ નહીં, પણ સામાન્ય સાહિત્ય પ્રેમી વાચકો માટે પણ ઉપયોગી અને જરૂરી ગણતા હતા, બધા માટે.
અને આ ભલામણ સાથે બીજી વિગતો પણ જોડી છે, કિંમત અને પુસ્તકના કદની.
હા, એ પણ મહત્વનું છે. નવલરામ નોંધે છે કે પુસ્તકની કિંમત ફક્ત ₹1.5 છે, ₹1.5, જે એમના મતે ઘણી નથી.
₹1.5 એ જમાનામાં ઓછી ગણાય.
નવલરામ તો એવું જ કહે છે. અને પુસ્તકનું કદ રોયલ ફરમા 24 હતું.
અહીં થોબીએ, રોયલ ફરમા 24? આ શું છે, કોઈ ખાસ કદ?
હા, ફરમા એ કાગળના મોટા તાવને કેવી રીતે વાળ્યો છે અને એનાથી કેટલા પાના બને છે એ દર્શાવે. રોયલ એ કાગળના તાવનું એક સ્ટેન્ડર્ડ માપ હતું. રોયલ ફરમા 24 એટલે રોયલ સાઇઝના એક મોટા કાગળને વાળીને 24 પાના બને, એટલે કે 12 પત્ર.
અચ્છા, તો એ નાની સાઇઝનું પુસ્તક થયું.
હા, સામાન્ય રીતે આ નાની સાઇઝ સૂચવે છે, કદાચ આજના પોકેટબુક જેવું એમ કહી શકીએ, હાથમાં સહેલાઈથી રાખી શકાય એવું. તો જુઓ, કિંમત ઓછી, ₹1.5, અને કદ નાનું.
આ બંને બાબતો શું બતાવે છે?
આ બંને બાબતો એ તરફ ઇશારો કરે છે કે પ્રકાશક અને અનુવાદકનો ઈરાદો આ ઉત્તમ કૃતિને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો, સુલભતા પર ભાર હતો.
એ રસપ્રદ છે, પણ પછી પેલી રમૂજી ટીકા આવે છે.
હા હા, પૂંઠાવાળી.
નવલરામ એક તરફ કિંમત અને સુલભતાની પ્રશંસા કરે છે, કાગળ અને છાપકામ સુંદર છે એમ કહે છે, પણ પછી પૂંઠા વિશે શું લખે છે? પૂંઠું છેક આવું નમાલું ન કર્યું હોત તો સારું ખરું.
મતલબ કે બાંધણી સાવ નબળી હતી.
આ થોડું વિરોધાભાસી નથી લાગતું? એક બાજુ વખાણ, બીજી બાજુ આવી ટીકા.
વિરોધાભાસી લાગે, પણ એ તે સમયની વાસ્તવિકતા દર્શાવે છે. જુઓ, આ નાનકડી ટીકા પણ ઘણું કહી જાય છે. પહેલું, એ બતાવે છે કે 1883ની સમીક્ષામાં ખાલી સાહિત્યિક ગુણવત્તા જ નહીં, પણ પુસ્તકનું ભૌતિક સ્વરૂપ, બાઇન્ડિંગ, કાગળ, પ્રિન્ટિંગ, આ બધી બાબતોને પણ નોંધ લેવાતી હતી.
બરાબર, વાચક પુસ્તકને એક વસ્તુ તરીકે પણ જોતો હતો.
હા, અને બીજું, આ ટીકા તે સમયના પુસ્તક નિર્માણ ઉદ્યોગની સ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે. બની શકે કે સારી મજબૂત બાંધણી કરવી ખર્ચાળ હોય, અને પુસ્તકની કિંમત ₹1.5 જેટલી ઓછી રાખવા માટે પ્રકાશકે બાંધણીમાં થોડી કરકસર કરી હોય.
શક્ય છે.
નવલરામની આ ટીકા કદાચ એવી અપેક્ષા વ્યક્ત કરે છે કે આવી ઉત્તમ કૃતિને ભૌતિક રીતે પણ વધુ સુંદર અને ટકાઉ સ્વરૂપ મળવું જોઈતું હતું. આ એક પ્રશ્ન ઊભો કરે છે કે તે સમયે ગુણવત્તા અને કિંમત વચ્ચે સંતુલન કેવી રીતે જળવાતું હશે?
તો આ બધી ચર્ચા પરથી જો આપણે નવલરામના એકંદર વલણ અને આ સમીક્ષાના મહત્વનો સાર કાઢવો હોય તો શું કહી શકાય? આ સમીક્ષા આપણને શું શીખવે છે મુખ્યત્વે?
જો આપણે સારાંશ બાંધીએ તો કેટલાક મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. એક, મૂળ સંસ્કૃત કૃતિ ઉત્તર રામચરિત્ર અને ભવભૂતિ પ્રત્યે અત્યંત ઊંડો આદર, ખૂબ પ્રશંસા.
હા, એ તો છે જ.
બે, અનુવાદની પ્રક્રિયાની, ખાસ કરીને શાસ્ત્રીય કૃતિના રસ જેવા તત્વોને બીજી ભાષામાં લાવવાની જે સહજ મર્યાદાઓ છે એની વાસ્તવિક સમજ અને સ્વીકૃતિ.
હમ, પેલું સ્વાભાવિક છે એ વાળું.
હા, બરાબર. ત્રણ, આ મર્યાદાઓ જાણવા છતાં અનુવાદક મણિલાલના પ્રયત્નોની, ખાસ કરીને તેમના પદ્ય અનુવાદના કૌશલ્યની નિખાલસ અને ખૂબ જ મજબૂત પ્રશંસા, એટલી હદે કે તેને અગાઉના બધા અનુવાદોથી શ્રેષ્ઠ અને નમૂના લાયક ગણવો.
ચોથું.
ચાર, સાહિત્યિક મૂલ્યાંકનની સાથે સાથે પુસ્તકના ભૌતિક પાસાઓ પર પણ ધ્યાન. કિંમત, કદ, કાગળ, છાપકામ અને પેલી બાંધણી.
હા, બાંધણીની ટીકા.
અને પાંચ, એક નાની ખામી બાંધણી હોવા છતાં પુસ્તકની ગુણવત્તા અને મહત્વને ધ્યાનમાં રાખીને તેને દરેક ગુજરાતી વાચક માટે અનિવાર્ય ગણાવી એની સ્પષ્ટ ભલામણ કરવી.
એટલે કે આ સમીક્ષા ખાલી એક પુસ્તકનો રિવ્યૂ નથી, એનાથી કંઈક વધારે છે. એ 19મી સદીના ગુજરાતી સાહિત્ય જગતની એક ઝલક આપે છે.
બિલકુલ. આ સમીક્ષા ગુજરાતી સાહિત્ય અને વિવેચનના ઇતિહાસના એક ચોક્કસ સમયબિંદુને કેપ્ચર કરે છે એમ કહી શકાય. તે આપણને બતાવે છે કે તે સમય સાહિત્યિક મૂલ્યાંકનના માપદંડ કેવા હતા.
જેમ કે
મૂળ કૃતિ પ્રત્યે વફાદારી કેટલી જરૂરી ગણાતી હતી, અનુવાદમાં ભાષાકીય અને કાવ્યાત્મક કૌશલ્યનું શું મહત્વ હતું, અને કૃતિની સુલભતા એટલે કે કિંમત, કદ, એને પણ કેટલી ગણતરીમાં લેવાતી હતી. અને સૌથી મહત્વની વાત તે એ દર્શાવે છે કે તે યુગમાં સંસ્કૃત જેવા આપણા શાસ્ત્રીય વારસાને ગુજરાતી જેવી જીવંત લોકભાષામાં ઉતારીને તેને નવા વાચકો સુધી પહોંચાડવાના પ્રયાસને કેટલું મહત્વ અપાતું હતું.
પેલો સાક્ષરી ઉત્સાહ.
હા, મણિલાલનો સાક્ષરી ઉત્સાહ અને નવલરામની આ ઝીણવટભરી સમીક્ષા બંને આ મોટા સંસ્કૃતિક યજ્ઞના ભાગ હતા. તે માત્ર એક પુસ્તકની ચર્ચા નથી, પણ એક સંસ્કૃતિના પોતાની જડો સાથે ફરી જોડાવાના પ્રયાસની કથાનો એક નાનકડો અંશ છે.
આમ આપણે જોયું કે નવલરામ પંડ્યાની 1883ની આ સમીક્ષા કેવી રીતે માત્ર મણિલાલના ઉત્તરરામ ચરિતના અનુવાદને મૂલવે છે, એટલું જ નહીં પણ એના દ્વારા તે સમયના સાહિત્યિક આદર્શો, સંસ્કૃત ક્લાસિક પ્રત્યેનો આદર, અનુવાદના પડકારો અને વિવેચનના ધોરણો પર પણ પ્રકાશ પાડે છે.
સાચી વાત છે.
એક નાનકડો લેખ છે, પણ 19મી સદીના ગુજરાતના બૌદ્ધિક અને સાહિત્યિક વાતાવરણને સમજવા માટે એક મૂલ્યવાન દસ્તાવેજ છે.
અને અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ.
ચોક્કસ.
નવલરામે 1883માં જે માપદંડોથી આ અનુવાદને જોયો, ખાસ કરીને મૂળ પ્રત્યે વફાદારી અને પદ્યાનુવાદની ક્ષમતા, શું આજના યુગમાં પણ એ જ માપદંડો એટલા જ પ્રસ્તુત ગણાય?
સારો પ્રશ્ન છે.
આજે જ્યારે અનુવાદ અભ્યાસ એટલે કે ટ્રાન્સલેશન સ્ટડીઝ એક સ્વતંત્ર જ્ઞાન શાખા તરીકે વિકસ્યો છે, ત્યારે જો આજે કોઈ વિવેચક આ જ અનુવાદનું મૂલ્યાંકન કરે તો શું તે નવલરામની જેમ જ રસ ન ઉતર્યો હોવાની વાતને સ્વાભાવિક ગણીને આગળ વધશે
કે પછી બીજું કંઈક જોશે?
હા, કદાચ તે અનુવાદકે કરેલા સાંસ્કૃતિક રૂપાંતરણો, કલ્ચરલ એડેપ્ટેશન્સ જોશે, અનુવાદ પાછળની વિચારધારા શું હતી એ સમજવાનો પ્રયત્ન કરશે, કે પછી લક્ષ્ય ભાષા એટલે કે ગુજરાતી પર મૂળ ભાષા સંસ્કૃતનો કેવો પ્રભાવ પડ્યો એવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપશે.
એટલે કે સમય બદલાતા વિવેચનના દ્રષ્ટિકોણ પણ બદલાય છે.
બિલકુલ. અને એ માપદંડો કેવી રીતે બદલાય છે એ વિચારવા જેવો મુદ્દો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.